તારીખ 22/1/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 534.
લખવાનો રસ નથી આવતો. હવે એક વિષય ઉપર ઉત્તર આપ્યો છે. કેટલીક વાત સ્થિતિમાં એવી ઉભે છે કે જે લેખમાં આવી શકતી નથી, એટલે પછી લખવાનો જે વિચાર છે એ નિરસ્તાને પ્રાપ્ત થાય છે અને વૈરાગ્ય કહે છે. પછી લખવાનો રસ નથી આવતો. હવે એક વિષય ઉપર અહીંયા એમને ઉત્તર આપ્યો છે કે આપણે એકવાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો, ભક્તિના વિષયમાં પણ સમજાવો. પોતાની ભક્તિ તો ઘણી છે તો પણ એ ભક્તિ રસમાં વૃદ્ધિ થવા અર્થે એ જ વિષયને વધારે ચર્ચે છે. એટલે ભક્તિ ન હોય એને અને ભક્તિ હોય તેને બંનેને આ વિષય ઉપયોગી થાય છે. આપે એકવાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો, એ સંબંધમાં વધારે વાત તો સમાગમે થઈ શકે તેમ છે. કેટલીક વિશેષ વાત છે એ તો રૂબરૂમાં જે થાય એ તો કાંઈ કાગળમાં ન લખી શકાય, અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. એમને પ્રત્યક્ષ સમાગમ વધારે પસંદ આવતો હતો. એ બધી વાતમાં એ પ્રત્યક્ષ સમાગમથી વાત થાય એમાં જે હાવભાવ એકબીજાના જોવા મળે એ કાંઈ કાગળમાં ન આવે. તો પણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની વાત છે. પરમાત્મા અને ભક્તિમાં પણ અહીંયા આ પત્રમાં પરાભક્તિનો વિષય છે. જો સામાન્ય ભક્તિની વાત નથી કરી, કેમ કે સૌભાગ્યભાઈની ભૂમિકા એ જગ્યાએ હતી. એટલે એમને જે ભૂમિકા ચાલે છે એ ભૂમિકાનો વિષય એમને છેડ્યો છે. એટલે ભક્તિમાં તો સામાન્ય ભક્તિ, રોગ ભક્તિ એવી ગમે તે વાત ચાલે, પણ અહીંયા એમની ભૂમિકા પ્રમાણે વાત ચલાવી છે. કે પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એકરૂપ થઈ જવું એટલે શું છે? અન્ય મતીઓ એમ માને છે કે આત્મા છે એ પરમાત્મામાં ભળી જાય છે, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી રાખતું. બ્રહ્મ છે એ પરમ બ્રહ્મની સાથે મળી જાય છે. અનાદિથી એ પરમ બ્રહ્મથી ભ્રમ છૂટો પડ્યો હતો, હવે ભ્રમ પરમ બ્રહ્મની સાથે મળી જાય છે. એ લોકો એવી કલ્પના કરે છે. એટલે એમને આશ્ચર્ય ચિહ્ન પાસે એકરૂપ થઈ જવું, એમાં એવું કંઈ બનવાનો સવાલ નથી. આની અંદર પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. પણ એ ભાવે ભાવે ભિન્ન ભાવ ન રહે અને ભાવે ઐક્ય ભાવ રહે એ પરાભક્તિની છેવટની હદ છે. એટલે આપણા જૈન દર્શન પ્રમાણે એ વાત બરાબર છે કે પોતાનો જે નિજ પરમાત્મા છે એને પરમાત્મા કહ્યો, અને એક સમયની સાધક અવસ્થા છે તે આત્મા. આત્મા અને પરમાત્માનું એકરૂપ થઈ જવું એટલે કે પર્યાય છે એ નિજ પરમાત્મા સાથે ભાવે અભેદતા ધારણ કરે કે હું પરમાત્મા સ્વરૂપે છું. ભલે એ વખતે અવસ્થા સાધક અવસ્થા છે, સાધ્યરૂપ પરમાત્મા અવસ્થા નથી, તો પણ જે નિશ્ચય ભક્તિ છે એ નિશ્ચય ભક્તિ પરાભક્તિરૂપ હોય છે, અને એમાં અવસ્થા છે એ દ્રવ્યની સાથે તન્મય થઈ જાય છે, તદરૂપ થઈ જાય છે. નાની પુરુષને નિશ્ચય ભક્તિ કોણ પરાભક્તિ કોણ એ વર્તતી હોય છે. અને એ છેવટની હદ છે એટલે પછી આથી આગળ કોઈ વાત નથી. જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય અને બીજો કોઈ વિકલ્પ ન રહે, કોઈ વિકલ્પમાં પરમ સ્વરૂપ સંબંધીનો વિકલ્પ પણ ન રહે અને પોતાની અવસ્થા સંબંધીનો પણ વિકલ્પ ન રહે, એટલે સાધ્ય સાધકનો ભેદ ન રહે, ધ્યાન ધ્યેયનો ભેદ ન રહે, જ્ઞાતા જ્ઞેયનો ભેદ ન રહે, એવું જે આત્માનું પરમાત્મા સાથે એકરૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે. આથી આગળ પછી કોઈ વાત રહેતી નથી. ભાવમાં આ છેલ્લી હદે ભાવ થઈ ગયો, પછી એથી ઉપર કોઈ ઉત્કૃષ્ટ ભાવ નથી થતો. હા, શરૂઆતમાં શું છે એટલી લય ન રહીએ. એટલે કહ્યું કે એક એ જ લઈ રહેવી તે પરાભક્તિ છે. લયમાં ફેર પડે. લય એટલે શું? લગાતારપણું, એમાં ફરક પડે. આમાં વિષય જ લેશે, પછી વિષય પોતે જ લેશે કે મુમુક્ષુને તો પોતાનું સ્વરૂપ હજી પોતાનું પરમાત્મા સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું નથી, તો એને પરાભક્તિ કેવી રીતે થાય? તો એને સત્પુરુષ ના થાય ખરાબ. સત્પુરુષમાં પોતાનું સ્વરૂપ જોયું છે, ઓળખાણ હોય તો એને સ્વરૂપ જ્ઞાન થયું છે, પણ છતાં હજી પોતાના સ્વરૂપનું અવલંબન નથી આવ્યું. શું છે? ત્રણ તબક્કા છે. એક સંકેતનો પહેલો તબક્કો તે સત્પુરુષની ઓળખાણ, અને એ ઓળખાણમાં ઓળખાણ થતાં વચનની પ્રતીતિ, આજ્ઞા રૂચિ અને સ્વછંદ નિરોધ ભક્તિ. 751માં આ ત્રણ એના સિમ્પટમ્સ, ચિહ્નો બતાવ્યા. તો એ વખતે એને પોતાના નિજ સ્વરૂપનું અવલંબન થઈને અભેદતા તો સધાવી નથી, સ્વરૂપ જ્ઞાન થયું. સત્પુરુષની ઓળખાણે સ્વરૂપ આવવું હોય એની ઝાંખી થઈ, જ્ઞાન થયું એમાં શું થયું જી? ઝાંખી થઈ. પણ એમાં અભેદતા, પોતાના સ્વરૂપમાં અભેદતા સધાણી નથી. હજી તો બીજો તબક્કો પણ બાકી છે. એ સ્પષ્ટ અનુભવાંશે જે પ્રતીતિ થવી જોઈએ એ હજી બાકી છે. દશા એ તો એ સ્થિતિ વચ્ચે આવે છે. જેમ ઘડો આડો થયા વિના સીધો ન થાય, એમ આ દશા વચ્ચે આવે છે. એ તો મોક્ષ માટે આ પરાભક્તિ, કેમ કે એને તો પોતાના સ્વરૂપનું હજી અંતર્મુખી અવલંબન નથી થયું. હજી તો વચ્ચેની દશા પણ બાકી છે, પછી ત્રીજી દશા આવશે.
પોતાનું સ્વરૂપ સ્વરૂપ જુદું છે એવો ભેદ જ્યાં સુધી રહે ત્યાં સુધી બીજા સંકેતમાં આવી શકે છે?
ના ના આવે. જ્યાં સુધી ઐક્ય ભાવ ન આવે ત્યાં સુધી બીજા સંકેતમાં ન આવે. એમ બને, એમ બને. પણ એ વિષય બહુ સ્પષ્ટપણે શું બીજાને સમજાવો સમજાય એવું નથી પણ બનતો, એવું પણ નથી બનતું. અને કોઈ વાર કોઈ પરિસ્થિતિ પણ એવી હોય છે, જેમ કે સોગાનીજી લ્યો તમે. સોગાનીજીને ઓળખાણ થઈ પછી નિર્ણય થયો. ઓળખાણ થઈ પછી નિર્ણય કેટલાક સમય કેટલા કલાકમાં થયો એ કોઈને ખબર નથી, પણ અનુભવ 24 કલાકમાં, ત્રીજી દશા 24 કલાકમાં થઈ એ વાત પ્રસિદ્ધ થઈ. એ એમનાથી જ પ્રસિદ્ધ થઈ છે. એમની સાથેની વાતચીતમાં એ વાત બહાર આવી ત્યારે એમ થયું કે ભાઈ 24 કલાકમાં 3 સંકેત થયા, તો વચ્ચે એમણે ઐક્ય ભાવ ક્યારે સાધ્યો, બીજી વચ્ચેની ભૂમિકા બીજી બીજા સંકેતની ક્યારે આવી, આ કોઈને સમજણ ન પડે. કેમ કે બહારમાં એ કોઈ પ્રસંગ દેખાતો નથી. સમયમર્યાદા ઘણી ઓછી છે. હવે સમયમર્યાદા ઘણી ઓછી છે ને, તમારો પ્રશ્ન હમણાં એમ છે કે ઓલી દશા આવ્યા વિના ઓલી દશા આવે, તો ઘણાને ન સમજાય. એમને ક્યાં એવું કંઈ જોવા નહોતું મળ્યું, આવું તો કાંઈ દેખાણું નહોતું એમ કે ને. આવે ખરો, પણ એ વસ્તુ બહારમાં ન દેખાય એવું બને ખરું.
નમસ્કાર કરવા ગયા
છે ત્યાં અંદર એવી પાત્રતા વિશેષ હોય છે. પણ એવું જવલ્લે જ બને છે, બાકી આમ બનવું જોઈએ. પરમ મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. આ એમને પુરાણનો દાખલો આપ્યો કે જે ગોપાંગનાઓ હતી, ગોપીઓ હતી, એ સાધારણ જીવો નહોતા, એટલે એના માટે પરમ મહાત્મા શબ્દ વાપર્યો. અને વાસુદેવ માટે મહાત્મા શબ્દ વાપર્યો, પરમ મહાત્મા શબ્દ ન વાપર્યો. ભક્તોને વધારે બહુમાન આપ્યું અને ભગવાનને ઓછું માન આપ્યું. ઠીક, એમ કે ભક્તિનો વિષય ચાલે છે. અહીંયા ભક્તિનો, ભક્તિની મહિમા કરવી છે, ભગવાનની મહિમા નથી કરવી. પ્રકરણ શું ચાલે છે, કેવી લેખની છે, ભક્તિની મહિમા અમે કરવા બેઠા છીએ, ભગવાનની મહિમા કરવા નથી બેઠા. માટે ભગવાનને જો ઉપર થાપીએ તો ભક્તિની મહિમા અમારે જે કરવી છે એ નથી થાપી. આમ છે, પોતે લખ્યું છે પોતાના કેટલી ભક્તિ વ્યક્ત કરી છે, એમાં પોતાની વાત લીધી છે 187 માં. તો નાની કરતા એવા મુમુક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલ્લસે છે અને જાણે નિરંતર તેમની ચરણ સેવા જ કરીએ એ એક આકાંક્ષા રહે છે. નાની કરતા એવા મોક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે, એટલે એમની ભક્તિ જોઈને એને એની ભક્તિ કરવાનું મન થાય છે. અને એ જ એમનું દાસત્વ, અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે તેનું કારણ છે. એમનું દાસત્વ જોઈને અમને એમના પ્રત્યે દાસત્વ થાય છે એવું એક કારણ અમને દેખાય છે. એ વાત
લખી
ચર્ચા ચાલી હતી કલકત્તાના સ્વાધ્યાયમાં, એની મતમાં એક પદ છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. હું તો કે કલકત્તા બલિહારી ગુરુદેવની, જિસને ગોવિંદ દિયો બતાવ્યો. ભક્તે એમ કહ્યું કે ભાઈ મારી સામે તમારા ગુરુ અને મારા ભગવાન બે ઉભા હતા, પણ હું તો પહેલા ગુરુને પગે લાગ્યો, ભગવાનને ન લાગ્યો. તો બુદ્ધિવાળા શું કે ભાઈ અલ્ટિમેટલી ઈચ્છા તો ભગવાનને સાક્ષાત્કાર કરવાની હતી ને, વચ્ચે ગુરુ તો દલાલ થઈને આવ્યા હતા અને એની સેવા કરી, એની ભક્તિ કરી, એટલે એની દલાલ એ લેતા ફરે, એની દલાલ એ લેતા ફરે, મને મારા ભગવાન મળી ગયા એમ નથી. હા, ભગવાન પડ્યા રે, પહેલા મને મારા. ભગવાન ને શું થયું, ભક્ત ને આવી રીતે થયું, ભગવાન ને શું થયું છે, ભગવાનને એની ભક્તિ જોઈને એમ થયું કે ગુરુને પડતા મૂકી મૂકીને ગુરુના ભક્તને હું પહેલા હું પગે લાગે. ભગવાનને ખ્યાલ છે હું કેવી રીતે ભગવાન થયો. એ બધી વાતો ગાંડા જેવી લાગે. ભક્તિ ની આવી બધી માંડી
બુદ્ધિપૂર્વક નું રાગ ના હોય, બુદ્ધિપૂર્વક નું રાગ કયો હોતો હશે? એમ વિચાર થાય કે ભક્તિ નું રાગ હોતો હશે, ગુરુ પ્રત્યે ની ભક્તિ રાગ નું આપને કારણે મને
દેવ ગુરુ શાસ્ત્ર અને પંચ મહાભારત આદિ ના અનેક જે પ્રકારો છે એમાંથી ભક્તિ નો વિકલ્પ પણ મુક્તપણે હોઈ શકે છે. નિયમ સારમાં એટલે જોર થી વાત કરી છે, ઘણી સરસ વાત કરી છે ગુરુચરણ ની સેવાની. ત્યાં એ વાત લીધી છે પદ્મ બ્રહ્મ ધારી
લીધા,
બહુ સારા શબ્દો યાદ રાખશે. વિવેક કર્યો તો ભગવાન એને સાબાશી આપશે. બરાબર છે, તારી વાત બરાબર છે, એમ જ હોય.
તું મારા માર્ગે ચાલ્યો,
બરાબર યથાસ્થાને તારા પરિણામ છે, એ યથાસ્થાને છે, ભૂલ નથી કરી.
નિર્વિકલ્પ દશક કહેવાય ને એને.
હા, પછી એક ભાવ છે એનો નિર્વિકલ્પ, એ ભૂમિકા ને નિર્વિકલ્પ દશક. તેમણે કે પરિભ્રમણ ટળવાનો હેતુ છે અને પરમાનિજ બુદ્ધિ થાય તે પરિભ્રમણ નું કારણ છે. એવું જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તેને દાસાનું દાસપણે ભક્તિ કરવી તે શ્રેય છે. પછી એમ લીધું છે કે ભક્તિમાન ની ભક્તિ, ભક્તિમાન ની ભક્તિ કરતા પણ જેને બીજો વિકલ્પ આવતો નથી, એટલે જ્ઞાની હોવા છતાં પણ એ ભક્તિમાન ની ભક્તિ કરે જ્ઞાની પોતે, ત્યારે ગુરુપદે રહેવા યોગ્ય છે. એ પહેલા કોઈ એને ગુરુપદે સ્વીકારે તો એને ગુરુપદ છોડી અને પ્રથમ સેવક થઈ ગયો. શૈલી બહુ કરી છે એમણે, એની જગ્યાએ એવી શૈલી કરી છે કે ભક્તિનો વિષય, સત્પુરુષનો વિષય, એ બધા બહુ જુદી જ રીતે શાસ્ત્રમાં જોવા ન મળે એવી રીતે એવી ઘણી વાતો લખી છે. આંખ નથી યાદ રહ્યો, પેલા નું તો 249 349 ડબાટ બધું નીચે સર્વજીવ આત્મા પણ સમસ્વભાવી છે. જો બીજા પદાર્થમાં જો જીવ નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે, અને નિજને વિશે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, જેને આ વસ્તુ લાગે કે આત્મામાં આત્મબુદ્ધિ કરવી જોઈએ અને પરમા પોતાપણું કરીએ છીએ, એ જ અજ્ઞાન, એ જ દર્શનનું અને એ જ પરિભ્રમણનું કારણ છે. તો નિજમાં નિજબુદ્ધિ જરૂર કરવી જોઈએ અને પરમાથી નિજબુદ્ધિ છોડી દેવી જોઈએ, એવું જેને વિચારતા લાગ્યું છે તેણે, તેવું જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેને દાસાનો દાસપણે અનની ભક્તિ કરવી એ પરમ શ્રેષ્ઠ છે. જ્ઞાનીની ભક્તિ કરવી અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે. હવે જે દાસાનુદાસ પણ એ ભક્તિ કરે છે, એવો જે ભક્તિમાન છે એની ભક્તિ પ્રાપ્ત થયે, જેને કાંઈ વિષમતા આવતી નથી, એટલે માન અપમાનનો વિકલ્પ થતો નથી, તે જ્ઞાનીને ધન્ય છે. એ જ્ઞાની લીધો, જ્ઞાની એવા હોય છે કે જ્ઞાનીને ધન્ય છે કે જે દાસાનું દાસ ભક્તિમાનની પણ ભક્તિ કરે છે, એવા જ્ઞાનીને ધન્ય છે ને એને એ વિષમતા આવતી નથી. તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રકૃતિ ન હોય નમ્રતાની, ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે. એટલે શું શું કે એવી વિનમ્ર દશા ન આવી હોય, સર્વાંશપણે પૂરેપૂરી વિનમ્ર દશા ન આવી હોય ત્યાં સુધી કોઈ પોતાને ગુરુપણે આરાધે, હા પોતાને ગુરુ માનતા થઈ જાય, એટલે પ્રશ્ન પૂછે તો તેને ઉત્તર આપે, ત્યાં એને ગુરુપણું છોડી દેવું. હા અને એવા ભક્તિમાન શિષ્ય પ્રત્યે પોતાનું દાસાનું દાસપણું કરી લેવું, એટલે નમ્રતા પહેલા કેળવવી. એમ કે એટલે એમની નમ્રતા પણ બહુ અજોડ હતી, ઘણી સરસ નમ્રતા. નમ્રતા ઉપર ઘણી કલમ ચલાવે છે. હવે શું કે છે કે ગોપાંગનાઓને વાસુદેવ પ્રત્યે એવી ભક્તિ, એ પ્રકારની ભક્તિ રહી હતી. હવે એ પ્રકારે સાકાર પરમાત્મામાં ભક્તિનું રહસ્ય શું છે? કેમ કે આત્મા પોતે નિરંજન નિરાકાર છે અને એના ગુણ સમજવા એ ઘણી કઠણ વાત છે, અને જ્યાં સુધી આત્માના ગુણ ન સમજાય ત્યાં સુધી જીવને આત્મરૂચિ અથવા આત્મપ્રીતિ જે છે એ પ્રગટ થતી નથી. એટલા માટે પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવે જીવને એ લઈ આવવી વિકટ છે, જે સાકાર પરમાત્મામાં જે લઈ ભક્તિથી આવે એવી નિરંજન નિજ પરમાત્મા પ્રત્યે એવી લઈ આવવી બહુ વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, જેને પોતાના નિજ પરમાત્માનો સાક્ષાત્કાર અંદરમાં થયો છે, એવો દેહધારી પરમાત્મા, એવા જ્ઞાની ન કીધા પછી એને એના માટે જ્ઞાની શબ્દ ન વાપરા, સત્પુરુષ શબ્દ ન વાપરા. એવા દેહધારી પરમાત્મા તે પરમ પરાભક્તિનું પરમ કારણ છે,
સાકાર પરમાત્મા.
એ સાકાર પરમાત્મા છે એટલે બીજા જીવને પરાભક્તિ ઉત્પન્ન થવાનું એ સુગમ કારણ છે, સુગમમાં સુગમ એ કારણ છે. પોતાનો આત્મા તો પોતાને ખ્યાલ જ્ઞાનમાં આવતો નથી, એમાં ઐક્ય ભાવ કેવી રીતે સાધે? તે જ્ઞાની પુરુષના સર્વચરિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ્ય થવાથી તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે. એ જ્ઞાની પુરુષને પણ હવે ત્યાં પરમાત્માને રીતા જ્ઞાની પુરુષની સાથે તે જ્ઞાની પુરુષમાં ના સર્વચારિત્રમાં એટલે એનો પણ ઉદય ભાવ વગેરે હોય છે, ભાવનું આચરણ પણ હોય છે, પણ બધામાં અંતર આચરણ સહિત બહાર આચરણ, બહારનું આચરણ હોય છે એટલે કન્ટિન્યુટી શેની છે? અંતર આચરણને કન્ટિન્યુટી છે. એ ઐક્ય ભાવ છે એટલે એક રૂપ ભાવ છે, એક ધારો ભાવ છે, એમાં બે પણું નથી, એમાં વિધવિધ પણું નથી, એમાં અનેક પણું નથી. એવું જે ઐક્ય ભાવનો લક્ષ્ય થાય એટલે જ્ઞાનમાં એ રહે એને તમે ગમે તે કરે છે, ખાય છે તો પણ એનું લક્ષ્ય એક જગ્યાએ છે, બોલે છે તો એનું લક્ષ્ય એક જગ્યાએ છે, હસે છે તો એનું લક્ષ્ય એક જગ્યાએ છે. સર્વ ચારિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ્ય થાય ત્યારે તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે, કેમ કે એ જે પરિણતિ છે એ આત્મપરિણતિ છે, અને તે આત્મપરિણતિ જેવો અંદરમાં પરમાત્મા સ્વરૂપ છે એના સદૃશ ભાવે રહેલી છે, તેની સાથે અભેદપણે રહેલી છે, તેની સાથે ઐક્ય સાધે છે, તદ્રુપ થઈને રહેલી છે, એટલે એને એ પરમાત્માના દર્શન તે પરિણતિ દ્વારા થાય છે. કે એને પદાર્થ નિર્ણય એટલે પોતાના સ્વરૂપનું ભાવભાષણ થવાનો અવસર આવે, અને અલ્પ પણ જગતની સુખેચ્છા અથવા સુખ બુદ્ધિ ન રહે, એ બે કારણો એને ટળી જાય. નજર જોઈએ, બધી વાતની એક વાત શું છે કે નજર જોઈએ, નજર નજર નો ફેર છે, આમાં બીજું કઈ ફેર નથી, નજર નજર નો ફેર છે. માણસ અમસ્તુ તો માણસ પ્રેજ્યુડિશિયલી જુએ છે ત્યારે અવળાનું બધું અવળું, હવળાનું બધું હવળું દેખાય છે ને. જો બે છોકરા લડે, એક પોતાનો છોકરો અને એક પાડોશીનો છોકરો બાજા આવે, મારા મારી કરતા હોય કે ગાળા ગાળી કરતા હોય, ત્યારે પોતે જઈ ચડે ત્યારે તરત પાડોશીના છોકરાને ઓળખશે, એ કેમ એમ બોલે છો? ત્યારે પાડોશીનો છોકરો કે મને આવું બોલ્યો તો એટલે હું એમ બોલ્યો, ત્યારે આ શું કે ખબર છે કે એમ થોમ થો એવું નહીં બોલ્યો હોય, તું પણ કંઈક બોલ્યો હોય ત્યારે એવું બોલ્યો હશે. છોકરાનું કેવી રીતે તાણે, એને કાંઈ સાંભળ્યું નથી પણ એનો પ્રી કોન્સેપ્ટ કેવો છે કે એ તને એને એવું સંભળાવ્યું, ઓલા એની અમે દલીલ ન કરી કે હું એવું બોલ્યો નથી, એટલે બોલ્યો છે એ વાત નક્કી થઈ ગઈ. ઉપરાનું કેવી રીતે તાણે કે એવું બોલ્યો, પણ તું બોલ્યો ત્યારે એમ બોલ્યો છે ને, એમને એમ સીધું બોલ્યો કે એટલે નક્કી વાત માગતો તારો જ હોવા જોઈએ. નજર ફેર છે ને, આ મારો છે, આ મારો નથી, ફેર શું છે આમાં? પોઈન્ટ આપણે પોઈન્ટ આઉટ શું કરવું છે?
કે આ મારો છે ને આ મારો નથી, એટલે કેવી બુદ્ધિ ચલાવે છે. એને આગળ પાછળ કાંઈ સાંભળ્યું નથી, પણ છતાંય વાતને કેવી રીતે ઉપાડે છે, ફેવર કેવી રીતે કરે છે. એમ જ્યાં પોતાપણું છે ત્યાં એને બધું સવળાનું સવળું જ દેખાય છે, અવળાનું અવળું જ દેખાય છે. જો ગુરુદેવ પોતા માટે એમ કહેતા, ભૂલ કરીને અહીંયા આવી ગયા, ભૂલ થઈ તો અહીંયા આવી ગયા. ખરે ભક્ત એમ કે સાહેબ તો અમારા નસીબે આપ અહીંયા આવી ગયા, આપને ભૂલ થઈ છે એવી વાત ન હોય, અમે એ ભૂલ જોવા અહીંયા આવ્યા નથી. ભૂલ તો ભૂલ છે અને પોતે કહે છે તો કે નહીં અમારા નસીબે આપ આવી ગયા, તો અમારો ઉદ્ધાર થવાનો હતો, અમારું કલ્યાણ થવાનું હતું, અમારા ભાગ્ય ઉઘડવાના હતા એટલે આપ અહીંયા આવી ગયા એમ કે. કયું પાછું લીધું? ઉડતું જ લઈએ ને. ગુરુગુણ સંભાળવામાં એવી ઘણી વાત દીધી છે બેન થઈ, કે ગુરુદેવ સ્થાનકવાસીમાં આવ્યા તો બહુ સારું થયું, કેટલાય સ્થાનકવાસીઓને લાભ થઈ ગયો, એમનું લીધું કે ગ્રેજમાં આવ્યા માટે ફલાણું થયું, ઢીંકણું થયું. શાસ્ત્ર પદ્ધતિ કોઈ ન લીધી, કેમ કે ભક્તિમાં શાસ્ત્ર પદ્ધતિ કામ ન આવે, ભક્તિ તો ભક્તિની રીતે થાય. તો એમને એક એક વાતમાં એમને ગુણ જ દેખાય, ગુરુની એક એક વાતમાં એમને ગુરુના ગુણ જ દેખાય છે, ક્યાંય અવગુણ નથી દેખાતો. બસ એ એમને નજર બતાવે છે કે કઈ નજરે એ જોતા હતા. એમને ગુણમૂર્તિ દેખાય છે. એટલે જ્યાં મીરાબંધમાં ગાય ન ગાયું, ગુરુનું ચરણની વાત કરી ત્યારે કે મારી તો ઉલટ ભાઈ મોરે નૈન નથી, નૈન એટલે આંખ નહીં, મારી દ્રષ્ટિ છે એ ઉલટી ગઈ આંખે, એટલે હવે મને બધું બીજું દેખાય છે. મારી દ્રષ્ટિ ઉલટી થઈ ગઈ, પહેલાં જે મારી દ્રષ્ટિ હતી જોવાની એમાંથી ઉલટી ગઈ આખી, ફરી ગઈ, ઉલટી ગઈ એટલે ફરી ગઈ, એટલે મારી દ્રષ્ટિ પલટી ગઈ, એટલે મને બધું બધું બીજી રીતે દેખાય છે. હા, એ ઉપયોગમાં આવ્યું જ ને, બહારના ઉપયોગમાં છે. જે મન વચન કાયા છે એની ચેષ્ટા તો બાહ્ય ઉપયોગથી થાય છે, તો કે એમાં અદ્ભુત રહસ્ય છે. શું કેવો શબ્દ વાપરો? રહસ્ય નહીં, અદ્ભુત રહસ્ય છે એની અંદર. એ રીતે જોવું, એમ એ રીતે દ્રષ્ટિ જ્યારે ફરે ત્યારે બધું એ રીતે દેખાય છે. અજ્ઞાની વચ્ચે અજ્ઞાની જેમ રહેતા દેખાય, પણ એની દ્રષ્ટિ છે એવું એને દેખાય છે. જેને જેવી દ્રષ્ટિ છે એવું એને દેખાય છે, બીજું કઈ નથી. નજરનો વિષય છે. નિર્મળતા તો આવી જોઈએ, નિર્મળતા અમલીકરણનો વિષય સમાપ્ત થવો જોઈએ. આ તો પરિણામો છે, આ બધા ફિલિંગ સ્ટેજના પરિણામો છે, એ તો બધા સહજ જ છે. એ પરિણામો કોઈ કૃત્રિમતાથી કરાય એવી પરિસ્થિતિ નથી, સહજતા છે અને સહજતા અંદરથી આવે છે, પોતાની યોગ્યતાને કારણે આવે છે.
પોતાનું પરમ કલ્યાણ, પોતાનું પરમ કલ્યાણ દેખાય એટલે એ સહજ જ છે. અનંત કાળમાં એવો મોકો ભાગ્યે જ મળે છે. શ્રવણ થયું એને પ્રાપ્તિ તો થઈ તે વચનોની, વાંચન શ્રવણ થઈ, પણ જો તેનો યથાયોગ્ય વિચાર ન થાય તો પણ તે પ્રાપ્તિ અપ્રાપ્તિ સમાન રહે છે. એને પ્રાપ્તિ કહેવી શું? યથાયોગ્ય વિચાર થવો એટલે કે જ્ઞાની પુરુષોના વચનમાંથી મારા આત્માને કયું વચન લાગુ પડે છે એવું પ્રયોજનભૂત વિચારમાં આવવું. તે ફરીથી જ્ઞાની પુરુષોના વચનોમાં સેંકડો હજારો વાત હોય છે, આટલો મોટો ગ્રંથ છે કૃપાળુદેવનો. હવે મારા આત્માને કઈ વાત લાગુ પડે છે એ રીતે જો એની વિચારણા ન થાય તો આત્મકલ્યાણ અર્થે. વાત તો બધી સારી છે, કોઈ વાત ખરાબ નથી આમાં, અને સારી છે માટે અમને સારી લાગે છે. સારી છે માટે સારી લાગે, પણ તેથી શું? એમાંની કઈ વાત મારા આત્માને લાગુ પડે છે? અત્યારે મારી વર્તમાન સ્થિતિને લાગુ પડે છે, મારી ભૂમિકાને લાગુ પડે છે. એ વાત ઉપર જો ધ્યાન ન જાય, લક્ષ્ય ન જાય, અને એ રીતે એની વિચારણા ન થાય, તો તારી ભૂમિકાથી સુધરીને આગળ વધવાનો કોઈ પ્રકાર ઉત્પન્ન ન થાય એવી પરિસ્થિતિ થાય. એટલે તેનું યથાયોગ્ય, યથાયોગ્ય એટલે જે ભૂમિકામાં જે યોગ્ય હોય તે પ્રકારે તેનો વાર થવો ઘટે. આ તો ડાક્ટર જેમ ટ્રીટમેન્ટ આપે એવી વાત કરી છે કૃપાળુદેવે. ભાઈ તમારે આ રોગ માટે આ ગોળી લેવાની છે કે આ ઇન્જેક્શન લેવાનું છે, પણ એ ઇન્જેક્શનની પાછી આડઅસર ન થાય એના માટે બીજી આ દવા પણ સાથે લેવાની છે, સાથે સાથે ખાવા પીવા માટલી પરેજ પણ રાખવાની છે. જે જેટલી સૂચના હોય એ બધી ચારે પડખેથી જો એ બધો અમલ કરવામાં આવે તો રોગ એ સુધરવાનો હોય તો સુધરે, પૂર્વનો અસાતાનો ઉદય પૂરો થવાનો હોય તો, નહીતર એ બધું નકામું જાય. અહીંયા એમ નથી, અહીંયા સદગુરુ વૈદ સુજાણ એ ચારે તરફથી એવા પ્રકારે ટ્રીટમેન્ટ આપે છે, સમજાવે છે કે જો જીવ યથાયોગ્ય એનો વિચાર કરે પોતાની ભૂમિકાનો તો એને અવશ્ય લાભ થાય, આત્મકલ્યાણ થાય, થાયને થાય જ. અહીંયા ગેરંટેડ વાત છે. અહીંયા એવું નથી કે કદાચ થાય પણ ખરું ને ન પણ થાય, એવું અહીંયા નથી. એટલે કહે છે કે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. એટલે પ્રથમ જ્ઞાન સાધન થયું. અજ્ઞાનની નિવૃત્તિ શેનાથી થાય? જ્ઞાન વડે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. મુમુક્ષુની ભૂમિકામાં એક જ્ઞાન જ સાધન છે એ વાત સર્વજ્ઞાનીઓએ પોકારી પોકારીને સર્વશાસ્ત્રમાં કહી છે. કૃપાળુદેવનો આ જે અભિપ્રાય છે તે અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય છે, અને એની સાબિતી શાસ્ત્રો વાંચો એટલે તરત થાય એવું છે કે પૂર્વે મહાન આચાર્યોએ જે શાસ્ત્રો લખ્યા
એની સાથે આ વાતનો મેળ ખાય છે. અને ખાય એમાં કાંઈ નવું નથી, કેમ કે અનુભવ તો બધાને એક જાતિનો થાય છે, એટલે બધા જ્ઞાનીઓ એક જ વાત કરે છે. અહીંયા પણ જ્ઞાન જ સાધન છે એ વાત પહેલી લીધી, દોષ ત્રણ પ્રકારના લીધા. એમાં પહેલો અજ્ઞાન મટાડવાની વાત કરી. અજ્ઞાન મટે તો જ્ઞાન થાય, જ્ઞાન થાય તો સંકિત થાય, સંકિત ને સમ્યક જ્ઞાન થાય તો સમ્યક ચારિત્ર થાય. આમ કારણ કાર્યની સંધિ આ પ્રકારની છે, કારણ કાર્યની શૃંખલા સાંકળ આ પ્રકારની છે. આ કારણ છે ને આ કાર્ય છે. કોઈ એમ વિચાર કરે કે મારે તો પહેલાં સમ્યક દર્શન પ્રગટાવવું છે, સમ્યક શ્રદ્ધા કરવી છે, કેમ કે ચોથો ગુણસ્થાન તો સમ્યક શ્રદ્ધાનું છે, માટે મારે જ્ઞાન સાધનનું કાંઈ કામ નથી, તો એ ક્રમ વિપર્યાસ થઈને કદી પણ કામ નહીં થાય, કદી પણ આત્મહિત નહીં થાય, સમ્યક દર્શન નહીં થાય. જ્ઞાન જ સાધન છે, અને જ્ઞાન સાધન સિવાય બીજું સાધન અત્યારે હોય પણ શું શકે, આ વિચારવા જેવું છે. બીજું કોઈ સાધન હોવાનો સવાલ નથી. સૌથી અગ્ર ઉર્ધ્વ આગળ જ્ઞાન છે. જ્ઞાન એક સમજણ છે કે જેની અંદર હિત અહિતનો વિવેક થાય છે, એવી એક સમજણ છે. તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, અને અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષોના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. સાથે સાથે આટલું કામ સાથે સાથે કરવું પડે. ફરીથી અજ્ઞાનની સંતતિ એટલે અજ્ઞાનના પરિણામો પરંપરાએ થવા, એક એક સંતતિ એની થયા કરે છે. એ બળવાન છે, અજ્ઞાન ઘણું બળવાન છે. જીવનું અજ્ઞાન એકદમ બળવાન છે, થોડું ઘણું બળવાન નથી પણ ઘણું બળવાન છે. એક એનો દ્રષ્ટાંત લઈએ કે શરીર જડ છે, દેહ છે તે જડ છે, આત્મા ચૈતન્ય પદાર્થ છે. આ વાત સમજવી બહુ કઠણ ને બહુ અઘરી નથી. જો જ્ઞાની પુરુષના વચનોને ઓગ સંજ્ઞાએ પણ જો માન્ય રાખવામાં આવે તો પણ આ વાત કંઈ સમજવી બહુ કઠણ નથી, કેમ કે પ્રગટપણે બનેલો છે આત્મા જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય પદાર્થ. એથી એક જુદી જાતનો પદાર્થ છે, જેને લોકો જીવ કહે છે. શરીરમાંથી જીવ જુદો પડે છે એનો રોજનો બધાને અનુભવ છે. છાપામાં રોજ મરણ નોંધાવે છે, જુદો પડી ગયો, અંદરથી ચાલ્યો ગયો. તો એનું એ જ્ઞાન થયું કે ન થયું, શમશાન વૈરાગ્ય પણ આવે શમશાન જાય તે દિવસે, તો એને જ્ઞાન થયું એવી જળ ચેતન જુદા છે. જેવું શરીરની અંતિમ ક્રિયા કરવામાં આવે છે, આત્મા ચાલ્યો ગયો છે, હવે શરીરમાં જીવ નથી, તો એ જ્ઞાન સાચું જ્ઞાન ખરું કે નહીં, જળ ચેતનની ભિન્નતાનું કે નહીં, એવું સમજવું થાય છે, જાણવું થાય છે. તે પણ અજ્ઞાન દશામાં થાય છે ખરું, એવી અજ્ઞાનની સંતતિ બળવાન છે. શું કહેવું છે ચાલતા વિષય અનુસાર કે અજ્ઞાનની સંતતિ કેટલી બળવાન છે. એ જ્ઞાન સમજણની દ્રષ્ટિએ ખોટું છે એમ તો નહીં કહી શકાય, બરાબર છે. જીવ ચૈતન્ય સ્વરૂપી જ્ઞાન સ્વરૂપી છે, દેહ જળ પરમાણુનું બનેલો માટીનો પિંડ છે, એમાં શું ખોટું છે કે એમાં ખોટું સમજણની દ્રષ્ટિએ ન દેખાવા છતાં અનુભવની દ્રષ્ટિએ જ્યાં સુધી અનુભવથી ન સમજાય ત્યાં સુધી ખોટું છે. કૃપાળુ દેવ તો અનુભવ જ્ઞાનને જ જ્ઞાન કહે છે. આત્મજ્ઞાન છે તે અનુભૂતિ સ્વરૂપ છે, અને અનુભવ જ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવ્યું છે. આત્માના અનુભવ જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવ્યું છે. એ અનુભવ શબ્દને વેદન પણ કહે છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મા જણાયો તેને આત્મજ્ઞાન થયું ગણાય. એક પત્રમાં એ વાત છે, લક્ષણથી, ગુણથી અને વેદનથી. ગુણ એટલે સ્વભાવ, લક્ષણ એટલે જ્ઞાન લક્ષણ, આ જ્ઞાન સામાન્ય લક્ષણ, અને વેદન એટલે અનુભવ. નહીંતર જાણકારી તો થઈ જાય છે, પણ એ જાણકારી કામમાં આવતી નથી. કામમાં આવતી નથી એટલે શાંતિ પ્રગટતી નથી, એનાથી આત્મશાંતિ નથી પ્રગટ થતી. આત્મશાંતિ તો જ્ઞાનના વેદનથી પ્રગટ થાય છે. જ્યાં સુધી જ્ઞાનવેદન પ્રગટ ન થાય ત્યાં સુધી આત્મશાંતિ પ્રગટ ન થાય. એટલે આવું જાણપણું કંઈ આત્મશાંતિ પ્રગટવા ન દે, એ તો શરીરમાં જરાક કસાતા થાય, પીડા વેદના થાય, એટલે આખો આખો ત્યાં રોકાઈ જાય અને આકુલતાને ભોગવે, અસાતાને વેદતા વેદતા, દુઃખને ભોગવે, પીડાને ભોગવે. એક ઇન્જેક્શનની 100 અડે તો આખો ત્યાં આવી જાય છે કે નહીં, એક ઠેકાણે આખો આત્મા એક પોઈન્ટમાં. કેમ કે દેહ અને આત્મા અભિન્ન છે, એક છે એવો અનુભવ વર્તે છે, એ અજ્ઞાન છે. એવો વિપરીત અનુભવ તે અજ્ઞાન છે, એવો વિપરીત અનુભવ મીટ્યો નથી. જાણપણું સાચું થયું પણ અનુભવ ખોટો રહ્યો. તો જે ખોટો અનુભવ છે તે પ્રતિબંધક કારણ છે, તે અજ્ઞાન છે. અજ્ઞાન કોને કહેવું? જૂઠનો અનુભવ તે અજ્ઞાન. અહીંયા જૂઠ શું છે કે દેહ તે આત્મા છે, તે જૂઠ છે. અને એની સંતતિ કેટલી બળવાન છે કે દેહ ને આત્મા જુદો છે એવું જાણપણું મળવા છતાં પણ એ જાણપણું બેકાર જાય છે, વૃથા જાય છે, નિષ્ફળ જાય છે. કેમ કે અજ્ઞાનની સંતતિ બળવાન છે. એટલા માટે એવી અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ, રોધ એટલે અટકવું, તેને મટાડવું, એ અજ્ઞાનને ઉત્પન્ન ન થવા દેવું, એને રોધ કહે છે. તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષોના વચનનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ પણ સાથે સાથે મટાડવા ઘટે છે. એટલે એટલી જ્ઞાન આરાધના છે એમ નથી, સાથે સાથે મળ એટલે દર્શન મોહની પણ મંદતા થવી જોઈએ, અને સાથે સાથે કષાય રસની પણ મંદતા થવી જોઈએ. તીવ્ર કષાય રસ હોય એને જ્ઞાન પરિણમે નહીં. ઘણી મલિનતા ઉલટી વિપરીત માન્યતાની હોય એને પણ જ્ઞાન પરિણમે નહીં. તો જ્ઞાનને પરિણમવા માટે એની ભૂમિકા જોઈએ, એમાં શ્રદ્ધા અને આચરણના પરિણામને સાથે સાથે ઠીક થવું જોઈએ. કેમ કે ધર્મ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, ત્રણ ભેગા થઈને ધર્મ થવાનો, મોક્ષ માર્ગ થવાનો છે. માત્ર સમ્યક જ્ઞાનથી ધર્મ નથી, માત્ર સમ્યક શ્રદ્ધાથી નથી, માત્ર સમ્યક આચરણથી નથી. ત્રણેય અજ્ઞાનમાં ઊંધા સાથે રહીએ છે, અને મોક્ષ માર્ગમાં ત્રણેય સવળા સાથે રહીએ છે, સંસાર દશામાં ઉલટા સાથે રહીએ છે. એમ જ્ઞાનની મુખ્યતા કરો ત્યારે એ જ્ઞાનને પરિણમવા અર્થે, અનુભવમાં આવવા અર્થે મળ પણ ઘટવો જોઈએ, મટવો જોઈએ, દર્શનમોહનો પણ ઉપશમ થવો જોઈએ, અને કષાય રસ પણ મંદ થવો જોઈએ. કષાય મંદ થાય એમ નહીં, કષાય રસ મંદ થવો જોઈએ. કષાયના જે પરિણામ છે રાગ દ્વેષ મોહના, એની શક્તિ તે પરિણામના રસમાં રહેલી છે, અથવા કોઈ પણ પરિણામની શક્તિ તે પરિણામમાં રસ કેટલો રેડ્યો છે એના ઉપર એ પરિણામની બળવત્તરતાનો આધાર છે. એટલે
વિક્ષેપ જેને મટાડવો હોય એને કશાય રસ તોડવો જોઈએ તો એનો વિક્ષેપ મટે. જ્યાં સુધી કશાય રસ તીવ્ર હોય ત્યાં સુધી કોઈ પણ રીતે જ્ઞાન પરિણમે નહીં, કેમ કે એ જ્ઞાનને ઠરવા દે નહીં. વિક્ષેપ છે એ હકડડખડ કરે છે, નથી કહેતા ભાઈ શાંતિથી સાંભળવા દો, વિક્ષેપ નહીં કરો વચમાં, એ અંતરાય પાડે છે. એટલે જ્ઞાન પ્રાપ્ત થવા અર્થે જ્ઞાની પુરુષોનો યથાયોગ્ય વિચાર થવો જોઈએ, સાથે સાથે મળ અને વિક્ષેપ પણ મટાડવા ઘટે છે. હવે ત્રણે મટવાના સાધન શું છે? કેવા મટાડવા જોઈએ એ વાત સાચી, પણ મટાડવા માટે કરવું શું એનો પણ અહીંયા સ્પષ્ટીકરણ આપી દીધું છે. પ્રશ્ન ઉઠે એવી જગ્યા છે, પણ સ્પષ્ટીકરણ સાથે આપેલું જ છે. જિજ્ઞાસાથી પ્રશ્ન ઉઠે તો સારી વાત છે, નહીતર જિજ્ઞાસા વગર તો જે કાંઈ શ્રવણ કે વાંચન થાય છે એને પરિણમવાનો અવકાશ નથી હોતો. જિજ્ઞાસા એ મુમુક્ષુના પરિણામની એક એવી ભૂમિકા છે કે જેથી વિચારની ભૂમિકામાં સત્ય શું છે એ સમજવા માટે ખાલી જગ્યા થાય છે, અવકાશ પ્રાપ્ત થાય છે. નહીંતર કચરો એટલો બધો ભીરો છે કે સાચી વાતને સ્થાન પામવા માટે ખાલી જગ્યા નથી, ગડબડ ઘણી છે અંદર. એટલે અહીંયા પણ એ પ્રશ્ન ઉદ્ભવ થવો ઘટે છે કે મળ વિક્ષેપ અને અજ્ઞાન મટાડવાનું સાધન શું, કેવા પરિણામો હોય તો મળ વિક્ષેપ અને અજ્ઞાન ઘટે, આ સીધી વાત છે, સીધો પ્રશ્ન આ છે. તો લખે છે પોતે, સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. શું અજ્ઞાન મટાડવા માટે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થવી અને તેનો યથાયોગ્ય વિચાર થવો. હવે મળ મટવાડા એટલે વિપરીત શ્રદ્ધા કેવા પરિણામથી મટે? તો કે સરળપણું પહેલી વાત છે. જીવના પરિણામમાં સરળપણું આવવું એ ધર્મ પામવા માટેની સારામાં સારી ભૂમિકા છે. કેમ કે સરળપણું એ માયાની પ્રકૃતિથી વિરુદ્ધ પરિણામ છે, અને મિથ્યા માન્યતા અથવા મળ છે એ માયાની પ્રકૃતિમાં જાય છે. ક્રોધ, માન, માયા અને લોભ ચાર કષાય છે ને, એમાં માયાની જે પ્રકૃતિ છે એને મિથ્યા દર્શન અને ઉલટી વિપરીત માન્યતા મળ સાથે સંબંધ છે. એ મળ કેમ મટાડવો? કે માયાથી વિરુદ્ધ સરળપણું છે એનાથી મટે. માયાથી વિરુદ્ધ સરળપણું છે એનાથી મટે. અને ક્ષમા પણ સરળપણું હોય તો જ માણસ ક્ષમા માગી શકે, નહીતર ક્ષમા ન માગી શકે. મારા દોષને તમે માફ કરો, મારી ભૂલને તમે માફ કરો, મારો અપરાધ થયો હોય એની હું ક્ષમા ચાહું છું, એ સરળતા વગર ન બની શકે. સરળપણું તો બહુ મોટી વાત છે. આ મનુષ્ય ગતિનું મુખ્ય કારણ જ સરળપણું છે. હા, મંદ વિષયને સરળતા, સહઆજ્ઞા સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા હતા. પહેલું મુમુક્ષુની જઘન્ય ભૂમિકામાં આટલું જોઈએ, પ્રથમ એટલે શરૂઆતની ભૂમિકામાં આટલું જોઈએ. મંદ વિષયને સરળતા, રસમંદ, પાંચ ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તતા મંદ રસે કરીને જો પરિણામ હોય તો મુમુક્ષુની શરૂઆત થાય. તીવ્ર રસે કરીને ઉદયના કાર્યોમાં પરિણમે મુમુક્ષુતા રહે નહીં, કેમ કે જાગૃતિનો અભાવ થઈ જાય ત્યાં. જાગૃતિ એટલી મુમુક્ષુતા છે. એમ સરળપણું છે એ મનુષ્ય ગતિનું કારણ છે. અસરળતા એટલે માયાચારપણું છે તે તિર્યંજ ગતિનું કારણ છે. અત્યંત ક્રોધ થઈને આ રૌદ્ર ધ્યાનના પરિણામ થવા તે નરક ગતિનું કારણ છે. અને વિશેષ શુભની મુખ્યતાપૂર્વક લોભના પરિણામ રહેવા તે દેવગતિનું કારણ છે, પણ શુભની વિશેષતા સાથે. નહીંતર લોભ હોય તો પાપ ઘણું થાય. પણ ચાર કષાયની ચાર ગતિ ચાર પ્રકૃતિ સાથે વણાયેલી છે. એમાં જે મનુષ્યપણું છે એ સરળતાથી આવ્યું છે. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ અને સરળપણું એ પ્રકારના પરિણામ હોય તો મનુષ્ય ગતિ આવે. અને એ સૌથી ધર્મ પામવા માટે ચાર ગતિમાં મનુષ્ય ગતિ છે એ વિશેષ સાનુકૂળ પરિસ્થિતિ છે. એ મનુષ્ય ગતિ સાનુકૂળ પરિસ્થિતિમાં વિશેષ સરળતા ઉપાસવામાં આવે તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈને નિર્વાણ પદમાં જાય. એટલો સરળતામાં મોટો ગુણ છે. સરળપણું, ક્ષમા આ કેવા પરિણામથી મિથ્યાત્વ મટે અને સમ્યક દર્શન થાય. મળ એટલે પોતાના દોષનું જોવું, જોનાર જ્ઞાન છે. જોનાર કોણ છે? પ્રવૃત્તિ જ્ઞાનને છે. કામ શું કરે છે? દર્શન મોહના અનુભાગને તોડે છે. ક્યારે? કે જ્યારે જીવ પોતાના દોષને જોવે ત્યારે. પ્રવૃત્તિ જ્ઞાનને સાથે સાથે દર્શન મોહના અનુભાગને ઘટાડે છે. મિથ્યાત્વ પાતળું પાડી દે. પોતાના દોષનું જોવું, અત્યાર સુધી વિચારવું વિચારવું વાત આવતી હતી, હવે અહીંયા જોવાની વાત આવી છે. જોવાને વિચારવામાં ફરક શું છે? ચાલતા પરિણામને પકડીને જોવા તે જોવું છે, પ્રત્યક્ષ કરીને. અને એ દોષના પરિણામ વ્યતીત થયા પછી તે અંગેનો વિચાર આવે એને વિચાર કહેવામાં આવે છે. ત્યાં દોષનો વિષય પરોક્ષ છે અને અહીંયા દોષ ચાલતા પરિણામને જોવે તો એ પ્રત્યક્ષ છે. ફેર શું છે બે વચ્ચે? વિચારવા યોગ્ય વાત એ છે કે આ બંને વચ્ચે ફરક શું છે? કે જે પોતાના દૂષિત પરિણામોનો વિચાર કરે છે એ દૂષિત પરિણામો તો ચાલી લાગ્યા છે, વ્યતીત થઈ ગયા છે. તો જે દોષ થઈ ગયા એમાં શું સુધાર થાય? કે એમાં એટલો સુધાર થવાનો અવકાશ નથી. વારંવાર ફરીને એ દોષ થઈ જાય પાછો, વિચાર્યો હોય તો હોય તે. કેમ કે વિચારમાં એટલું બળવાનપણું નથી જેટલું ચાલતા દોષને પકડીને જાગૃતિ રાખીને અવલોકન કરવામાં આવે એમાં એટલું બળવાનપણું છે. એટલે અહીંયા પોતાના દોષનું જોવું એમ લીધું છે. ચાલતા દોષને જો જોવામાં આવે